તારીખ 2/1/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 785 અને 786 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 459.
પ્રધાનતાના પક્ષમાં રહીને પ્રશ્ન કરે છે અને નિમિત્તની પ્રધાનતા નથી એવા જ્ઞાનની પ્રવૃત્તિમાં પણ અનેક પ્રધાનતા છે એમ જુએ છે અને પોતાના પક્ષને સમર્થન મળે છે એવો પ્રશ્નની અંદર ભાવ છે. તેને ઉત્તર મેં શું લીધું છે કે સમયસાર પ્રવચન સાર દ્રવ્યાનો યોગના ગ્રંથો છે અને પદ્મ પુરાણ આદિ પુરાણ છે એ કથાનો યોગના શાસ્ત્રો છે. તો તમે દ્રવ્યાનો યોગના શાસ્ત્રો વાંચો છો અને પદ્મ પુરાણ ને આદિ પુરાણ કથાનો યોગના શાસ્ત્રો વાંચતા નથી તો દ્રવ્યાનું યોગના શાસ્ત્રોમાં પ્રબળ નિમિત્ત પણ છે ને કથાનો યોગ કરતા એમ કહેવું છે. અને તેથી તમે એમ કરો છો ને આમ પૂછું છે કહેનારને જો કથાનો યોગના વાંચતા હો તો એમ કહે કે તમે કથાનો યોગના વાંચો છો કારણ કે અંદર આમ છે એમ કરીને અથવા નિમિત્તની પ્રધાનતા કરવા વાળા એમ પણ પ્રધાનતા કરે છે કે કથાનો યોગ ઘણા જીવોને સમજાય છે અને દ્રવ્યાનો યોગ થોડા જીવોને સમજાય છે માટે અમે કથાનો યોગ વધારે વાંચીએ
છીએ.
તર્ક તો ગમે તે બાજુ લડાવી શકાય. નિમિત્તની પ્રધાનતા એટલે શું? નિમિત્તની મુખ્યતા એટલે શું? કે ઉપાદાનની ગૌણતા તે નિમિત્તની મુખ્યતા છે. નિમિત્તની ગૌણતા એટલે ઉપાદાનની મુખ્યતા અને ઉપાદાનની મુખ્યતા એટલે નિમિત્તની ગૌણતા. બંનેની મુખ્યતા થાય કે બંનેની ગૌણતા થાય એવું બનતું નથી. બીજું, આ જગતમાં અજ્ઞાની તમામ અજ્ઞાની જીવોને નિમિત્તની મુખ્યતા વર્તે છે. ઉપાદાન તો નિજ સામર્થ્ય સ્વરૂપ છે, નિજ શક્તિ. ઉપાદાન નિજ શક્તિ, નિજ શક્તિને તો અનાદિથી પોતે ઓળખી નથી, પછાણી નથી અને નિજ સામર્થ્યનો કદી અનુભવ કર્યો નથી. તેથી પોતાના ઉપાદાનના વિષયમાં જીવ અજાણ રહ્યો છે અને અનાદિથી બાહ્ય દ્રષ્ટિ હોવાને લીધે એને બાહ્ય પદાર્થો જે નિમિત્ત રૂપ છે એને પ્રધાનતા આપી છે અને એને મુખ્યતા આપી છે. આ પણ એની અનાદિની સ્થિતિ રહી છે. હવે એની એ સ્થિતિ ધર્મના ક્ષેત્રમાં આવીને ચાલુ રહે નિમિત્તની પ્રધાનતા વાળે, પણ એમાં ફેરફાર શું થયો? અનાદિનું જે અજ્ઞાન હતું એમાં શું ફેરફાર થયો? કે એમાં તો કોઈ ફેરફાર નથી આવતો. અથવા અસંગ થવા અર્થે પરમિમિત નો સંઘ છોડવા યોગ્ય છે કે અસંગ મોક્ષ દશા પ્રાપ્ત કરવા અર્થે પરમિમિત નો સંઘ પરમિમિત ને ગૌણ કરીને એનો સંઘ છોડવા યોગ્ય છે કે રાખવા યોગ્ય છે, એવો જો વિવેક કરવામાં આવે તો એ સમજવું અઘરું નથી કે જેને પોતાને અસંગ દશારૂપ મોક્ષ પ્રાપ્ત કરવો છે એને પર નિમિત્તને વળગવા જેવું નથી, એને મુખ્યતા કરવા જેવું નથી, પણ અનાદિથી પોતાના ઉપાદાનને સંભાળ્યું નથી, શક્તિઓને સંભાળી નથી, એની સંભાળ કરવા જેવી છે. આ તો ન્યાયથી પણ સમજાયું છે. પણ નિમિત્તની પ્રધાનતાથી જે પક્ષ થઈ ગયો છે તેથી દ્રષ્ટિકોણ જે નિમિત્તની પ્રધાનતા વાળો છે તે દ્રષ્ટિકોણથી એને બધું દેખાય છે કે જો નિમિત્ત આવે તો કાર્ય થાય છે, નિમિત્ત ન આવે તો કાર્ય થતું નથી, આવું દેખાય છે. એટલે જ્ઞાનીની પ્રવૃત્તિમાં પણ નિમિત્તની પ્રધાનતા જ જોઈએ છે, તેને ઉત્તર આપે છે કે પ્રથમ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યના કારણે છે કે નહીં. જો પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ અસ્તિત્વ પોતાથી છે અને બીજાને લઈને નથી તો પછી નિમિત્તની પ્રધાનતા કરવાનો પ્રસંગ રહેતો
નથી.
ઉત્તર આપે છે કે જ્ઞાન શાસ્ત્રના કારણે નથી. ચાહે સમયસાર સામે હોય કે ચાહે પદ્મ હોય, આત્મજ્ઞાન થાય છે એ શાસ્ત્રને કારણે થાય છે એમ તો ખરેખર. જો શાસ્ત્રને કારણે આત્મજ્ઞાન થતું હોય તો જેટલા જેટલા જીવો સમયસાર માટે બધાને આત્મજ્ઞાન થઈ જાય. અથવા ખુદ સમયસારમાં આત્મજ્ઞાન હોવું જોઈએ.
બરોબર,
એમાં જે નથી એમાંથી એ આવે એ વાત રહેતી. પણ જ્ઞાન તો આત્માને કારણે છે, આત્માને કારણે થાય છે અને પર નિમિત્તને કારણે જ્ઞાન થતું નથી. ગુરુદેવનો તો બહુ શરૂઆતથી પ્રવચનનો આ મુખ્ય ધ્વનિ રહ્યો છે કે જ્ઞાન જ્ઞાનથી છે, જ્ઞાન જ્ઞાનથી થાય છે અને જ્ઞાન ગુરુથી થતું નથી, જ્ઞાન શાસ્ત્રથી. આ તો એમનો પહેલેથી
પહેલું
સાંભળ્યું 14 વર્ષની વાત બરાબર તે બી લાગી હતી કે બીજું સમજતા નહોતા, પણ એમ લાગ્યું હતું કે જ્ઞાન જે અહીંયા જ્ઞાન થાય છે, જ્ઞાનના પર્યાયનો ઉત્પાદ થાય છે, ઉપજવું થાય છે, બરાબર છે, તો પોતાની મેળે ત્યાગ કરે છે. એમાં શાસ્ત્રનો પ્રવેશ નથી, એમાં ગુરુનો પ્રવેશ નથી. અનુરૂપ કાર્ય થાય ત્યારે નિમિત્તનો આરોપ કરાય છે. અથવા જે જીવને જેવી રુચિ છે, જેની રુચિ છે, જે પ્રકારની રુચિ છે, તે પ્રકારના જીવો, રુચિવાળા જીવો જ્યાં સુધી રાગી હોય ત્યાં સુધી એને તે પ્રકારના નિમિત્તોનો સંગ કરવો રૂચે છે.
બરોબર.
જેમ કે જેને આત્મજ્ઞાન કરવું છે તે દ્રવ્યાનુયોગના શાસ્ત્રોનું અવલોકન કરશે, જેને કથા વાર્તા વાર્તા રૂપે છે તે પુરાણ આદિનો વિશેષપણે અધ્યયન કરશે, અને જેને એથી પણ નીચે અશુભ પરિણામ છે તે બહારમાં નોવેલ વગેરે છાપાનો વધારે પરિચય રાખશે. તો જેને જેવી રુચિ છે તેના પરિણામ તેની ઉપાદાનની યોગ્યતા અનુસાર તે નિમિત્ત વાળા જોવામાં આવે છે પ્રાય ઘણું કરીને. પછી નિમિત્ત છે એવું જ કાર્ય થાય છે એવું નથી, પણ સામાન્ય એક આવો પ્રકાર છે. પણ ખરેખર વસ્તુ સ્થિતિ તપાસવામાં આવે તો જ્ઞાન શાસ્ત્રના કારણે નથી, શાસ્ત્ર આવ્યું માટે જ્ઞાન થયું એમ નથી, જ્ઞાન થવાનું હતું માટે શાસ્ત્રને આવવાનું થયું એમ પણ નથી. જ્ઞાન શાસ્ત્રના કારણે નથી, કેમ કે શાસ્ત્ર પણ અનંત પરમાણુઓનો જથ્થો છે, અનેક પરમાણુઓનો એ જથ્થો છે. પરમાણુમાં અનંત શક્તિ છે. આજે તો બુદ્ધિવાદીઓએ ભૌતિકવાદીઓ એ વાત સ્વીકારી છે કે એક પરમાણુમાં અનંત શક્તિ છે, એટોમિક એનર્જીને જે સ્વીકારે છે. એમણે જે એટમ કહ્યો છે એ પણ અનેક પરમાણુનો પિંડ છે, એ અસંખ્ય પરમાણુનો પિંડ છે. જે ઇન્દ્રિય જ્ઞાન ગોચર થાય એવા એવા જળ પદાર્થનો જથ્થો હોય, એ અસંખ્ય પરમાણુ ઓછામાં ઓછા એમાં હોય અને તે પણ સ્થૂળ પર્યાયને પ્રાપ્ત હોય, પાછા અનંત પરમાણુ એ સૂક્ષ્મ પર્યાયને પ્રાપ્ત હોય તો ઇન્દ્રિય જ્ઞાન ગોચર ન થાય. કેમ કે આ કાર્મણ વર્ગણામાં અનંત પરમાણુઓ છે, પણ ઇન્દ્રિય જ્ઞાનનો એ વિષય નથી હોતો, કેમ કે બધા સૂક્ષ્મ પર્યાયને પ્રાપ્ત થયેલા પરમાણુ છે. તો શાસ્ત્રના પરમાણુ પણ પોતપોતાના અનંત સામર્થ્યને લઈને પરણમી રહ્યા છે, તેનામાં જ્ઞાન નથી. તેનામાં જ્ઞાન નહીં હોવાથી તેના માંથી જ્ઞાન આવતું નથી, કેમ કે છે નહીં. અને જેનામાં જ્ઞાન એવા જીવમાં જ્ઞાનની ઉત્પત્તિ કરવી કે જ્ઞાનને લાવવું કે જ્ઞાનને પરિણમાવવું કે જ્ઞાનને આડુંઅવળું કરવું એ કોઈ પરમાણુમાં એ પ્રકારની કાર્યશક્તિ નથી કે જેથી એમ કરી શકે કે થઈ શકે. અથવા કોઈ પરમાણુનો પ્રભાવ પડે છે જીવની અવસ્થા ઉપર એમ ખરેખર નથી, એમ લાગે છે તે અજ્ઞાન છે, અજ્ઞાનથી એમ લાગે છે. વસ્તુના સ્વરૂપ જ્ઞાનને વિચારવામાં આવે, પ્રત્યેક પદાર્થના સ્વરૂપ અસ્તિત્વને વિચારવામાં આવે તો અનંત વિતરાગોએ જિનેન્દ્રોએ સર્વજ્ઞોએ આ વાત સ્પષ્ટ કરી છે કે આ ભ્રમણા છે એ જો દૂર થાય તો જ જીવ પોતાની નિજ શક્તિને સંભાળે, કેળવે અને સિદ્ધિને પામે. અમે પણ એમ જ કર્યું છે. મુખ્ય પ્રયોજન તો જીવને સુખનું છે, એનો સ્વભાવ સુખ હોવાથી. તો નિમિત્તાધીન દ્રષ્ટિમાં પરપદાર્થમાંથી સુખ લેવા માટેનો એ પ્રયત્ન કરે છે. અનંતા જીવો અનંતકાળ પર્યંત અનંતકાળથી એવો પ્રયત્ન કરતા હોવા છતાં એક પણ જીવને અપવાદરૂપે પણ કોઈ જળ પદાર્થમાંથી સુખની પ્રાપ્તિ થઈ હોય એવું બન્યું નથી, બનતું નથી ને બનવાનું નથી. આ પરિસ્થિતિ છે. ઉલટાનું તેથી પરિભ્રમણ થયું છે એવા અજ્ઞાન છે. પરપદાર્થમાંથી સુખ મેળવવાની જે દોડ છે જીવોની એ તમામ અનિષ્ટોનું કારણ છે. જગતમાં જો વિશ્વયુદ્ધો થયા હોય તો એનું મૂળ કારણ કઈ પાછળ આ છે, બીજું કોઈ કારણ નથી. ઇતિહાસ તપાસવામાં આવે છે. સુખના સાધનોની જૂતા જૂત છે, ખેંચા ખેંચી છે, માનેલા સુખના સાધનોની ખેંચા ખેંચી છે. પછી એને રૂપિયામાં ગણો કે બીજા કોઈ પણ પદાર્થમાં ગણો, એ સર્વજ્ઞો એ જ્ઞાનેન્દ્રો એ જ્ઞાનનો એ પુકારી પુકારીને ઢંઢેરો પીતો છે કે આ અંધશ્રદ્ધા છે, આ મિથ્યા શ્રદ્ધા છે, આ અજ્ઞાન છે, અને સર્વ અનિષ્ટોનું મૂળ કારણ જ આ છે, બીજું કોઈ બીજું કારણ જ નથી. નિમિત્ત અને ઉપાદાન બંને પદાર્થોની સ્વતંત્રતા જો સમજવામાં આવે તો જીવ પાછો વળી શકે, અને નહીતર નિમિત્ત પ્રત્યે એનું અનાદિનું વલણ છે એ ફેરવી શકે એમ નથી. એમાં પણ જ્યાં એવું સાહિત્ય છે કે પદાર્થોનું સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર છે, તેવા સાહિત્યનું અધ્યયન કરીને પણ એથી ઊંધો સિદ્ધાંત ગ્રહણ કરે નિમિત્તાધીન દ્રષ્ટિને પૂછે કે જો તમે સમયસાર વાંચો છો કેમ તમે પદમ પુરાણ વાંચતા નથી, માટે તમને પણ નિમિત્ત વાંચી કઈક લાભ થાય છે, એ વાત અમારી જે વાત છે એ વાત તમને પણ લાગુ પડે છે. આ કાયદેસર પ્રશ્ન ભાઈ એ વાત નથી. જેની જેને રૂચિ છે તેને તેવા નિમિત્તોનો સંગ જોવામાં આવે છે, પણ તેથી કઈ નિમિત્તથી કાર્ય થાય છે એમ તો નથી, પણ રાગ હોય ત્યાં સુધી એ પ્રકાર જોવામાં આવે છે. સિદ્ધ પરમાત્માને કે અરિહંત પરમાત્માને કોઈ રાગ નહીં હોવાથી રાગયુક્ત પ્રવૃત્તિ પણ એને હોઈ શકે નહીં. જે પ્રવૃત્તિઓ રાગના નિમિત્તે થાય, રાગને કારણે થાય, એવી પ્રવૃત્તિ મોક્ષ દશામાં જોવામાં આવતી નથી, તો ત્યાં એને નિમિત્તથી કોઈ કાર્ય નથી થતું. અને પરિપૂર્ણ વિતરાગતા પણ વગર નિમિત્તે ઉત્પન્ન થઈને સદાય ટકી રહે છે એનો એ બહુ મોટો પુરાવો છે. મોક્ષ દશા ધ્યાનસ્થ અવસ્થામાં આગળ વધતા વધતા પ્રગટ થઈ કે કોઈ નિમિત્તને કારણે પ્રગટ થઈ, મનુષ્યત્વપણાને લઈને, મનુષ્ય દેહને લઈને નહીં, અને વજ્રનારા આદિ સહનને લઈને પણ નહીં. એ તો હોય છે, તાંડુલિયા મુસ્લિમ સાતમી નારકી જનારને પણ એ જ સહનન હોય છે, જે સહનન મોક્ષમાં જનારને હોય છે. સહનન એટલે હાડકાની મજબૂતાઈ ને સહનન કહે છે. એ પ્રકારના દેહમાં સ્થિતિ થાય છે ભરકાની. કહે છે કે જ્ઞાન શાસ્ત્રના કારણે નથી. તપાસ જયારે એમ કહ્યું કે જ્ઞાન શાસ્ત્રના કારણે નથી, તો પોતામાં જે જ્ઞાનની પર્યાય સમયે સમયે ક્ષણે ક્ષણે અરે સમય સમય ન પકડાય પણ ક્ષણ ક્ષણની તો પકડાય છે ને સમયમાં, તો ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતી જે જ્ઞાનની પર્યાય એ પોતાથી થાય છે કે કોઈ બીજાથી થાય છે? આ શબ્દો છે એ મારા જ્ઞાનની પર્યાયમાં શું કરે છે? મારું જ્ઞાન આ શબ્દોથી ઉપજ્યું, શબ્દો એ ઉપજાવ્યું, શબ્દો એ કર્યું? જ્ઞાનના અનુભવને જોતા શબ્દો એ કઈ જ્ઞાનને કર્યું એમ તો જોવામાં આવતું એ તો સ્પષ્ટ છે કે નહીં? જ્ઞાન શાસ્ત્રના કારણે નથી અને શાસ્ત્ર વિકલ્પના કારણે નથી. એવો વિકલ્પ આવ્યો કે મને ફલાણું શાસ્ત્ર જોઈએ તેથી એ શાસ્ત્ર મળ્યું એમ પણ જોઈએ. ગુરુદેવને જયારે સમયસાર મળ્યું ત્યારે સમયસાર શાસ્ત્રનો વિકલ્પ આવ્યો તો ને મળ્યું એમ નહોતો. એમને ખબર નહોતી કે સમયસાર શાસ્ત્ર આત્મજ્ઞાન થવામાં નિમિત્તનું જેનું છે એવું શાસ્ત્ર છે. નિમિત્ત પણ એટલે કર્મ એમ નહીં, એમાં એવું આત્મજ્ઞાન સમજાય એવું એની અંદર રચના સાહિત્ય રચાયેલું છે એવી ખબર નહોતી પોતાને. એમણે મંગાવ્યું પણ નહોતું, વિકલ્પ નહોતો કર્યો, પણ શાસ્ત્ર અચાનક મળ્યું છે, મળ્યું એ વાંચ્યું તો વિકલ્પ ને કારણે તો શાસ્ત્ર આવ્યું નથી. અને જ્ઞાન થયું તો એ જ્ઞાન થી થયું, શાસ્ત્ર થી જ્ઞાન થયું હોય તો એમણે તો એ શાસ્ત્ર ઉપર એટલા બધા પ્રવચનો પેથીએ પેથીએ તેલ નાખે એવી રીતે કર્યા, તો પણ ન થાય તો ન થાય, આત્મજ્ઞાન થાય તો પોતાથી થાય, નહીતર નિમિત્તે થાય તો બધાને જેટલા સાંભળવા આવે એટલાને થાય. સાંભળતા સાંભળતા એમ પૂછતા સાંભળનારાઓ, આ જ્ઞાન આત્માથી થાય છે પણ કેમ થાય એ સમજાવવાને, કેમ થાય એ કહોને. તો કે પણ ઈ તો કહેવાય છે. તો કે પણ તોય કોને, એનો અર્થ શું છે? કે આપ કયો છો પણ કેમ અંદર થાય એ, હજી અંદરમાં તો પરિણમાવાતું નથી, પરિણમાતું નથી, પરિણમનું થતું નથી, એનો અર્થ કે આપના શબ્દો અમને કઈ કામ કરતા નથી. પૂછે કે એવું કાર્ય આત્માનું સદુપયોગનું કેમ થાય આત્મજ્ઞાનનું એ કહો ને, સમ્યક દર્શન કેમ થાય એ કહો ને. ઘણી વાર કહું છું આખું વ્યાખ્યાન ચાલી જાય પછી કોઈ પૂછે પ્રશ્ન, સારું સમ્યક દર્શન કેમ થાય એ તો કહો. તો કે પણ આ એક કલાક સુધી બીજી તો વાત કરી નથી, એ જ વાત કરી. એનો અર્થ કે શબ્દોથી જો જ્ઞાન થતું હોય, શાસ્ત્રોથી જ્ઞાન થતું હોય તો આ પરિસ્થિતિ ઉભી રહે નહીં. જ્ઞાન પોતાની જ્ઞાનની સ્વયંની યોગ્યતાથી થાય છે, શાસ્ત્રના કારણે ખરેખર જ્ઞાન થતું. નિત્ય કરવો, આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ તે નિત્ય વિચારમાં કતિ કરી મતાંતર ત્યાગ, આત્મસિદ્ધિનું પદ છે. મત પક્ષનો આગ્રહ રાખ્યા વિના જેમાં આત્માના અસ્તિત્વનું નિરૂપણ કર્યું છે એવા શાસ્ત્રોનું અધ્યયન કરવું, નિત્ય સ્વાધ્યાય કરવો. એનો અર્થ શું છે? આદેશાત્મક ઉપદેશાત્મક ભાષામાં એવું કહેવાય છે, જે જીવોને સ્વરૂપની રુચિ છે, ઉપાદાનની રુચિ છે, એનો ઉપયોગ સ્વરૂપમાં ન રહે, સ્વરૂપમાં ન જાય ત્યાં સુધી એ એવા સાહિત્યને અવલોકન કરે છે, અને એથી બીજા પ્રકારના નિમિત્તોના સંઘમાં એનો રાગ જતો નથી, એમ કહેવું છે એનો. બરોબર. જેને દારૂ પીવાની રૂચિ નથી, વ્યસન નથી, એ દારૂના પીઠામાં કેમ જશે? એને શું જરૂર ત્યાં જવાની? એને વિચાર નથી આવતો કે લાવને આજ હું જાઉં, અથવા રોજ હું ત્યાં જાઉં, એવું તો કઈ એને વિચાર નથી આવતો. તો જે રાગી જીવો છે એને સ્વરૂપમાં પરિણામ ન લાગે, અને રાગ થાય તો એ રાગ તો નિમિત્ત આશ્રિત થાય છે, કોઈ ને કોઈ પદાર્થને ગ્રહણ કરે છે, તો એ રાગ પોતાના રૂચેલા વિષયને પ્રત્યે કાર્યરત થાય છે, એ પ્રત્યે જાય છે કે બીજા. એટલે એ નિમિત્તો એ આ પ્રકારનો રાગ કરાવ્યો કે જ્ઞાન કરાવ્યું એમ ઠીક પડતું નથી, એમ લાગુ પડતું નથી. એક ઘરમાંથી એક સભ્ય અહીંયા આવે, એક સભ્ય અહીંયા ન આવે, બને કે ન બને, પોતાને ગમે છે એ કરે છે. જે જીવને જે ગમે છે તે કરે છે, કે વગર ગમે છે તે કરે છે. એ નિમિત્ત શું કાર્ય કરાવે છે? નિમિત્ત કોઈ કાર્ય કરાવતું નથી, પોતાને ગમતું રૂચતું પરિણમન જેમાં થાય છે સહેજે સહેજે તદ અનુસાર તે નિમિત્તને વળગે છે. પણ તેથી કઈ નિમિત્ત કાર્ય કરે છે એવું કે છે? એ તો એક જાતનું એની રૂચિનું ઇન્ડિકેશન છે.
બરોબર.
એ કયા સાહિત્યનું અધ્યયન કરે છે એની રૂચિને સ્પષ્ટ કરે છે. કેટલાય વિદ્વાનો કર્ણાનું યોગ નો જ અધ્યયન કરે છે, કેટલાય કથાનો યોગ ને જ અધ્યયન કરે છે, કેટલાક દ્રવ્યાનું યોગ નું જ અધ્યયન કરે છે. તો શાસ્ત્રમાં ચાર અનુયોગ છે, એમાંથી પણ જેને જેવી રુચિ છે એવા વિષયને એ વિશેષપણે પરિચય કરે છે પોતાની રુચિને કારણે, નહીં કે સામે તો ચારે અનુયોગ કર્યા છે. તારે જે શાસ્ત્ર સાહિત્યનો ધાર્મિક સાહિત્યનું જે અધ્યયન કરે છે એની સામે તો ચારે અનુયોગ છે કે નહીં રહે છે, છતાં પોતાને રૂચે છે તે પ્રત્યે અનુયોગના શાસ્ત્રોનું અધ્યયન કરતો જીવ જોવામાં આવે એ નિશાળમાં એવું બને છે. આ સામાન્ય ઉદયનો આ પ્રકાર છે કે સ્કૂલની અંદર કોલેજની અંદર સાત વિષય હોય છે સામાન્ય પ્રકારે, તો જેને જે વિષયની અંદર વધારે આવડતું હોય એ લાઈન પકડશે કે બીજી લાઈન પકડશે, બીજું કામ કરશે. એટલે મને આ સંસ્કૃત તો કઈ તો દેવ ભાષા જેવી લાગે છે, કારણ એમાં એટલું બધા એક જ લાઈનના શબ્દો હોવા છતાં બધાના વ્યાકરણ જુદા જુદા, ક્રિયાપદ તો એક જ લાઈનના શબ્દો ગણાય છતાં બધાના રૂપ જુદા જુદા, સાતે વિભક્તિના એવી રીતે નામ એવી રીતે વિશેષણ તો બધાના રૂપ જુદા જુદા, એ ભાષા જ કોઈ એવી છે. કહે છે એ તો બહુ માથું ભારે થાય એવું લાગે છે. ગણિત કે વિજ્ઞાન તો કે એમાં તો આપણે 100 માંથી 100 માર્ક લાગીએ, તો એ બેઠો બેઠો ગણિત જેને આવડતું એ દાખલા જ ગણ્યા કરે આખો જીવન. એને કે પણ તમે નથી આવડતું વાત ને, તો કે પણ એ નથી રૂચતું અમને આ રૂચે છે આની અંદર, આપણે પછી આગળ એ જ લાઈન લેવી છે એમ કરશે, એ પછી સાહિત્ય માની જાય. તો એનો અર્થ શું છે કે માણસને જે રૂચે છે એ વિષય બાજુ એ જાય છે, એ વિષયને એ બાજુ લઈ જાય છે કે રુચિ ઉત્પન્ન કરાવે છે એવું નથી. જો એમ હોય તો બધાને એક સરખી રુચિ હોય અથવા કોઈ વ્યવસ્થા જ ન રહે, કેમ કે જગતમાં નિમિત્તો છે, બધા જ નિમિત્તો છે. જો બધા નિમિત્તો પ્રભાવ પાડે તો કોનો પડે ને કોના ન પડે, વિરુદ્ધ નિમિત્તો પણ છે. એક માણસને બે મિત્ર છે, એક સજ્જન મિત્ર છે અને એક દુર્જન મિત્ર છે. જો એના ઉપર બંનેનો પ્રભાવ પડતો પડે જ, એમ માની લો સિદ્ધાંત એવો છે, વસ્તુ સ્થિતિ એવી છે કે નિમિત્ત અસર કરે, તો એની હાલત શું થાય? એનું એક અંક સજ્જન થાય એક અંક દુર્જન થાય એવું બને? અડધો સજ્જન રહે અડધો દુર્જન રહે એમ બને? એની યોગ્યતા હોય
બરોબર,
એમાં એની યોગ્યતા નબળી હોય તો એ દુર્જનતા ઉત્પન્ન કરશે, એની યોગ્યતા સબળ હશે તો એ સજ્જનતા ઉત્પન્ન કરશે.
બરોબર, એક કલાક સાંભળવું બહુ ગમે છે, બીજે દિવસનો કલાક ક્યારે આવશે વિચારી
ઘરે જઈને જે આનું જે તત્વ સત્વ છે એ મુખ્યપણે તો વિચારવા જેવું છે, એનું ખુલન કરવા જેવું છે. કોઈ નિમિત્તથી તો કઈ કાર્ય થવાનું, ચાહે સાક્ષાત પરમાત્મા સર્વજ્ઞ તીર્થંકર જિનેન્દ્ર દેવ હો, સાક્ષાત હો તો એનાથી પોતાનું કાર્ય થવાનું છે એમ તો બનવાનું નથી. જ્ઞાન શાસ્ત્ર ના કારણે નથી અને શાસ્ત્ર વિકલ્પ ના કારણે નથી. દ્રવ્યાનુયોગ ના શાસ્ત્ર નો વિકલ્પ કર્યો માટે દ્રવ્યાનુયોગ નું શાસ્ત્ર અહીંયા છે એમ નથી. શાસ્ત્ર શાસ્ત્ર થી છે અને વિકલ્પ થી નથી. શાસ્ત્ર ની હયાતી છે, એનું હોવું છે, એ પોતાના કારણે છે. એ પરમાણુનું જગતના તે પરમાણુઓની શાસ્ત્રના પર્યાય પરિણમવાની જે યોગ્યતા જે કાળમાં છે એમાં કોઈનું કાંઈ ચાલે, એમાં કોઈનું કાંઈ ચાલે નહીં. વિકલ્પથી નથી, વિકલ્પ વિકલ્પથી છે અને શાસ્ત્રથી નથી. સામે શાસ્ત્ર છે માટે વિકલ્પ છે એમ પણ નથી. મુનિરાજ નું એવું ઉપાદાન છે કે સામે શાસ્ત્ર હોય, શાસ્ત્ર નું અધ્યયન કરતા હોય અને નિર્વિકલ્પ થઈ જાય. શાસ્ત્ર નું પ્રવચન કરતા હોય અને પ્રવચન કરતા કરતા નિર્વિકલ્પ થઈ જાય. જો શાસ્ત્ર ને કારણે વિકલ્પ હોય તો એ નિર્વિકલ્પ કેમ થઈ શકે? તો ક્ષણે ક્ષણે થઈ જાય છે. એવી જ એમની કોઈ દશા કેળવાઈ ગઈ છે કે સહજપણે નિર્વિકલ્પ થવાનો પણ વિકલ્પ કર્યા વિના નિર્વિકલ્પ કાર્યને સાધે છે, ક્ષણે ક્ષણે સાધે છે. તો એ સ્વવિકલ્પ કહો કે નિર્વિકલ્પ કહો, એ શાસ્ત્ર એમાં કારણ નથી. પોતે જ પોતાના પરિણામનું કારણ છે અને નિમિત્ત ખરેખર નથી. તારી યોગ્યતામાં રાગની વિશેષતા છે. જો તું શાસ્ત્ર નું અધ્યયન કરવાના રાગ બાજુ નહીં રહે તો તારો રાગ બીજા અશુભ નિમિત્તોમાં પણ લાગવાનો છે. કેમ કે તું રાગી છો, એવો રાગી છો કે બીજા અશુભ નિમિત્તોમાં પણ તારો રાગ લાગ્યા વિના રહેશે નહીં. તો તારે રાગની સ્થિતિમાં પણ જો કંઈક વિવેક કરવો હોય તો રાગ કે જે પર નિમિત્તોને અવલંબીને ઉત્પન્ન થનારું પરિણામ છે એમાં તું વિવેક કરજે. તેથી તે શાસ્ત્ર ને લાવી શકાય છે, છોડી શકાય છે, મૂકી શકાય છે, રાખી શકાય છે એમ વસ્તુ સ્થિતિ. અને નિમિત્ત કઈ કરતું નથી એવું જો તને પદાર્થનું સાચું જ્ઞાન હશે તો ગમે તેવા નિમિત્તમાં પણ તું તારા ઉપાદાનને સંભાળી શકીશ. ગમે તેવા સંયોગમાં પણ તું તારા ઉપાદાનને સંભાળી શકીશ. નહીતર જેવું નિમિત્ત આવશે એવું પરિણમન થાય એવી માન્યતામાં તો જેવું નિમિત્ત આવશે એમ એવો તો પરિણમન છે. તે શું સ્વીકાર કર્યો છે પદાર્થની સ્થિતિનો એ અનુસાર તારું પરિણમન થશે, તારી શ્રદ્ધા અનુસાર. અને એવી શ્રદ્ધા હશે કે ખરાબ નિમિત્તો આવે ત્યારે મારા પરિણામ ખરાબ થાય તો એમાં તું સારા પરિણામ ક્યાંથી કરી શકે? અને સારા નિમિત્તો આવે તો મારા સારા પરિણામ થાય પણ એમ તો નિમિત્ત તો થવાના નથી. તો તારો પુરુષાર્થ થશે. નિમિત્તો વિતરાગ જીનેન્દ્ર નું મળી શકે છે, નથી મળી એવું નથી. બરોબર. પણ પોતે પરિણામ કયા નથી તો થયા નથી, કાર્ય પોતે કરતો નથી તો થતું નથી, અને પોતે કરે છે તો થાય છે. કાર્ય કરવાનું સામર્થ્ય પોતાનું છે. પોતામાં કાર્ય કરવાનું બીજાનો કોઈ હસ્તક્ષેપ એની અંદર થઈ શકતો
નથી.
એકલા સુખી હતા અને એકલે હાથે સોનગઢમાં હે એના કરતા વધારે રહેવા વાળા કરતા વધારે કામ કર્યું. કર્યું કે નથી?
જો
સોનગઢ ને અંદર કાર્ય થતું હોય તો સોનગઢ વાળા આગળ હોત ને આ પાછળ હોત. સાત વર્ષે આવ્યા, બે વખત 14 વર્ષમાં ત્રીજી વાર આવ્યા. પહેલી વખત આવ્યા, પછી 7 વર્ષે બીજી વાર, ત્રીજી વાર બીજા 7 વર્ષે. બીજી વાર આવ્યા ત્યારે 14 વર્ષનો આત્રો હતો, 14 વર્ષનો વનવાસ. ઠીક. રુચિ આત્માની હતી તો આત્માના જે અનુકૂળ હોય એવા નિમિત્તોની ભાવનાને રાગ થતો હતો. પણ રાગ થાય એટલે પરિસ્થિતિ થાય એવો કોઈ નિયમ નહોતો.
બરોબર.
રાગ થતો તો સંગઢાવવાનો, લક્ષા હતા કે સોનગઢ ની ધૂળ માટે તડપવું પડે છે. પહેલી વખત ગયા પછી એમ થયું કે અરે સોનગઢ ની બહુ મોટી કિંમત છે, એની ધૂળ માટે પણ આ તો તડપવું પડે એવું છે. પરિસ્થિતિ નહોતી, રાગ તો એટલે ભક્તિ કરતા હતા, ભક્તિ થતા કરતા હતા એટલે પરિણામ થતા હતા. પણ તેથી કઈ પરિસ્થિતિ બદલાઈ જાય, રાગ ને કારણે કોઈ કાર્ય થાય એવી તો કોઈ વસ્તુ સ્થિતિ નથી. એટલે એક પત્ર માં લખ્યું છે કે ત્યાં આવવાનો વિકલ્પ થાય છે પણ ત્યાં આવવાનું બનતું નથી. વિકલ્પ અનુસાર કાર્ય હોવે એની સિદ્ધાંત નહીં હૈ, એની અમારા સિદ્ધાંત નહીં હૈ. એટલે અમારા જ્ઞાનમાં એ વાત સિદ્ધાંત રૂપે તો નથી. વિકલ્પ તો વિકલ્પ ને કારણે થાય છે. આવવા જવાનું થાય તો તે પ્રકારની યોગ્યતા હોય તો આવવા જવાનું થાય છે, સુનિયોગ હોય તો આવવા જવાનું થાય છે, વિકલ્પ ન બની શકે. તેથી કઈ આત્માની શુદ્ધિ રોકાય છે એવું તો નથી. નિમિત્ત હોય તો શુદ્ધિ થાય ને ન હોય તો ન થાય એવું તો કઈ નથી. એ તો ભાવ થી પાછા છે, દ્રવ થી ક્યાં પાછા છે, ભાવ થી પાછા છે. આમ સોનગઢ ગુરુ પૂંજી પાસે આવવું છે. એક દી સાંજે એમ કહ્યું કે ચાલો આપણે ગુરુદેવ પાસે બેસીએ, તો કે આપ જાઓ. મેને તો ગુરુદેવ કો યહાં બિઠા દિયા હૈ. ઠીક છે, કેવી વિચિત્રતા. કલકત્તા જાય એટલે સોનગઢ આવવા માટે રોવે, અને સોનગઢ આવે એટલે ગુરુદેવ પાસે જવાની વાત આવે તો કે તમે જાઓ હું બેઠો છું અહીંયા. આજે એમનું ખાસ કરીને ધ્યાનમાં બેઠવાનો સમય હતો. તમને ખબર હતી કે સાંજે ગુરુદેવ આહાર પછી બાર પાટે બેસતા લોબીમાં, તો બધી સામાન્ય વાતો ચાલતી હોય. કોઈ ક્યાં તત્વજ્ઞાન નો વિષય ચાલે એવું કઈ નહીં. તો પોતાના પરિણામ ક્યાં વધારે કામ કરે છે એના અનુસાર પ્રવૃત્તિ કરવાનો વિવેક આવે છે. પછી સાંજ ગુરુદેવ પાસે હોય કે ન હોય એની સાથે સંબંધ રહેતો નથી. આમ ચાલ્યું છે કે નહીં, આ તો બધું પ્રત્યક્ષ બનેલી વાત છે. વિકલ્પ વિકલ્પ થી છે, શાસ્ત્ર થી નથી. ખરેખર પત્રો લખતા ત્યારે આંસુ આવતા હતા. લખ્યું છે એક પત્રમાં કે ત્યાં આવી શકાતું નથી, આવવા માટે એટલો ભાવ થાય છે કે અવાતું નથી તો અત્યારે આંખ માંથી ગરમ ગરમ આંસુ ટપકે છે. કાગળ લખતા લખતા એ વાત લખે છે. આવ્યા પછી કે આ સુધી પોતાના પરિણામ પોતાથી થાય છે અને કેવી રીતે વધારે આગળ ચાલે છે એમાં નિમિત્તની વહેંચણી, નિમિત્તનો સંગ સંગ કરવાનો રાગ, એ બધો વિવેક આપોઆપ ઉત્પન્ન થાય છે. મિત્ર એમ કે આમ તમે કહેશો તો ભક્તિ કોણ કરશે, પણ ભાઈ એને ભક્તિ આવશે એવી તને આવશે. આમ છે નિશ્ચય ભક્તિ ને વ્યવહાર ભક્તિ બંને જ્ઞાનીઓની ઉત્કૃષ્ટ છે. એમ નથી કે નિશ્ચય ભક્તિ જ્ઞાનીઓની સારી ને વ્યવહાર ભક્તિ અજ્ઞાનીઓની સારી, એમ છે બંને એની સારી છે. વિકલ્પ શાસ્ત્ર શાસ્ત્ર થી છે અને વિકલ્પ થી નથી. વિકલ્પ વિકલ્પ થી છે અને શાસ્ત્ર થી નથી. વિકલ્પ તો વિકલ્પ ને કારણે છે, શાસ્ત્ર ને કારણે નથી. એ તો નિર્વિકલ્પ પણ થવાય છે શાસ્ત્ર હોય ને. અને જ્ઞાન જ્ઞાન થી છે, શાસ્ત્ર થી નથી. એ મૂળ લીધું, જ્ઞાન શાસ્ત્ર ના કારણે નથી. એ વાત અહીંયા ફરીને લીધી કે જ્ઞાન જ્ઞાન થી છે અને શાસ્ત્ર થી જ્ઞાન નથી. અને એ સમજવા માટે એને ક્યાંય બહુ તર્ક વિતર્ક લડાવવાની જરૂર નથી. પોતાના ચાલતા જ્ઞાનના પરિણમનને તપાસે તો પ્રયોગથી સિદ્ધ થશે, એને પ્રયોગથી સમજાશે. વિચાર અને તર્કથી સમજવાની જરૂર નથી, પ્રયોગથી એને સમજાશે કે જ્ઞાન સ્વયં થઈ રહ્યું છે, શાસ્ત્રથી થઈ રહ્યું છે. એવું શાસ્ત્રનું કોઈ કાર્ય જોવામાં આવતું નથી, સ્વયં ઉત્પન્ન થઈ રહ્યું છે જ્ઞાન, એવું સ્પષ્ટ જોવામાં આવે છે. જ્ઞાનની પર્યાય થવાની હતી માટે સમયસર આવ્યું એમ નથી, સમયસર પડ્યું તું ત્યાં આવ્યું કે અહીંયા જ્ઞાનની પર્યાય થવાની હતી માટે આવ્યું એમ નથી. જે જ્ઞાનની પર્યાયનો સ્વકાળ છે એ સ્વકાળે તે જ્ઞાનની પર્યાય આવીને ઉભી જ રહેવાની છે. એમાં નિમિત્તને લઈને થાય કે શાસ્ત્ર આવે તો થાય ને નહીતર ન થાય એ પ્રશ્ન રહેતો નથી. શું થાય પણ નારકીમાં તે ત્રીજી નારકી સુધી બહુ કરો કોઈ નિમિત્ત ભજે છે, નીચેની નારકી વાળાને સમ્યક દર્શન થાય છે, આત્મજ્ઞાન થાય છે. જો નિમિત્ત આવે તો જ્ઞાન થાય એમ હોય તો એને થઈ ન શકે, તિર્યંચોને થઈ ન શકે. પર નિમિત્તો કાર્યકારી નથી પણ પૂર્વ સંસ્કાર પણ તોડી નાખે એવું જીવમાં સામર્થ્ય. સમોસરણની અંદર સર્પ જેવા ક્રોધી પ્રાણીને પણ સમ્યક દર્શન થાય છે, કે જે સર્પને જોવે તો સામાન્ય માણસ એવો કાળો દિવાંગ જેવો ફંફાળો મારે ત્યાં માણસ ગભરાય, જોવે ત્યાં ગભરાય, એનો રૂપ આમ 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 હાલે. એવા ક્રોધના પરિણામમાં એને ભાવ થયો છે, પણ અંદર જો ખરે પરિણામ એ ભગવાન આત્મા છે. પોતાના શુદ્ધ કરીને અવલંબે છે પોતાની શક્તિથી અને પોતાના સ્વકાર્યને સાધી લે છે. પૂર્વના સંસ્કાર તો ક્રોધાદિના હતા, જેને લઈને આ એની પર્યાય છે. અસિંહના પૂર્વમાં કહે છે ને, હું ભગવાન મહાવીર સ્વામી તીર્થંકરનો દ્રવ્ય છે, સિંહનો ભાવ છે, દસમો ભાવ છે, ત્યાર પછી તો દસમે ભવે તીર્થંકર થયા છે, બાકીના આગળના બધા ભાવ ગડબડ વાળા છે, એક સારું કામ કર્યું નથી. જો પૂર્વ સંસ્કાર નડત તો ત્યારે કામ જ ન થાય, પણ પૂર્વ કર્મ નડતા હોત તો એકે પૂર્વ કર્મ સારું નતો. નાકીમાંથી તો આવ્યા છે સિંહથી, એ પણ માંસનો આહાર છે, હિંસા કરીને આહાર લેવાનો છે. આ બધું તો રોજનું જીવન છે સિંહનું, આ રોજિંદું જીવન છે. સંઘની પંચેન્દ્રિય પ્રાણીઓને હિંસા કરે, એને ફાડી ખાય, ભક્ષનો આહાર થાય. આવી સ્થિતિમાં જીવ પાછો વળે તો અંતર્મૃતમાં એની શક્તિ કામ કરવાની એવી છે કે અંતર્મૃતમાં કામ એનું એવી શક્તિ છે. ત્યાં પણ મુનિઓ આવ્યા ત્યારે થયું ને, જ્ઞાન થવાનું હતું માટે મુનિઓ આવ્યા, અને મુનિઓ આવ્યા માટે જ્ઞાન થયું કે નહીં?
સ્વતંત્ર
એ જ મુનિઓ પાછા બીજે જઈને ઉપદેશ દે, અનેક જીવો હોય એમાં કોઈ જ્ઞાન થાય ને કોઈને ન થાય. અરે એ જ મુનિઓને જોઈને કોઈ એને ઉપસર્ગ પણ કરે? જો નિમિત્તને આધીન નિમિત્ત અનુસાર કાર્ય થતા હોય તો મુનિઓ તો ઉપદેશના નિમિત્ત છે. ઓલા જે ફરી ઉપસર્ગ આપે છે એને દ્વેષના નિમિત્ત થાય છે, એ દ્વેષથી ઉપસર્ગ આપે છે. પોતાની જે યોગ્યતા હોય એવા પરિણામે પરિણમે છે પદાર્થ. એટલે જ્ઞાનની પર્યાય થવાની હતી માટે સમયસર આવ્યું એમ નથી, અને સમયસર આવ્યું માટે જ્ઞાનની પર્યાય થઈ એમ પણ નથી. ગુરુદેવને સમયસર નિમિત્ત થયો, એમણે એ જાહેર કર્યું કે સમયસરની અંદર આત્મજ્ઞાન થાય એવું નિમિત્તત્વ છે. લોકોને પુરુષ પ્રમાણે વચન પ્રમાણ, પુરુષ પ્રમાણે વચન પ્રમાણ, એટલે બીજા જીવો એ વાતને ઝીલી ઉપાડી, જેને પ્રચાર પ્રસારમાં ગયા એ બધાને કાંઈ નિમિત્તત્વ તો થયું નથી, સમયસર વાંચ્યું સાંભળ્યું પણ આત્મજ્ઞાન ન થયું, છતાં વાત પ્રમાણ રાખી માન્ય રાખી, અનેક સમયસર છપાયેલા, હજારો સમયસર છપાયેલા, હજારો લાખો જીવોના હાથમાં ગયા, છતાં થયું તેને થયું ને ન થયું તેને ન થયું. જો શાસ્ત્રને કારણે જ્ઞાન હોય, શાસ્ત્ર આવે તો જ્ઞાન થાય, જ્ઞાન થાય માટે શાસ્ત્રને આવવું પડે એવું કાંઈ હોય તો આવી પરિસ્થિતિ બને નહીં. સિદ્ધાંત તો બધે એક સરખો લાગુ પડે છે, એમાં કોઈના માટે ઓછું તોડવાનું કોઈના માટે વધારે તોડવાનું એ વાત રહેતી નથી, બધું એક જ સરખી વાત છે. આત્મા સ્વથી છે ને પરથી નથી, અથવા કોઈ પણ પદાર્થ પોતાના સ્વરૂપ અસ્તિત્વથી છે ને પરના સ્વરૂપ અસ્તિત્વથી એ નથી, એવું જ વસ્તુનું અસ્થિ નાસ્તિ રૂપ અનેકાંત સ્વરૂપ છે. આ વસ્તુનું સ્વરૂપ અનેક ધર્માત્મક આ રીતે અસ્થિ નાસ્તિ રૂપે છે, એને જે કહે છે તેને અનેકાંતવાદ કહેવામાં આવે છે. એવા સ્વરૂપને કહેનાર પરિભાષાને અનેકાંતવાદ કહેવામાં આવે છે. કહે છે કે સમયસર આવ્યું માટે જ્ઞાનની પર્યાય થઈ એમ પણ નથી. જ્ઞાન જ્ઞાનના કારણે છે, જ્ઞાન છે તે જ્ઞાનના કારણે છે, ઈચ્છા અને શાસ્ત્રના કારણે વળી સમયસર વાંચવાની પહેલા ઈચ્છા થઈ અને વિકલ્પ થયો તો પછી એ વાંચ્યું અને જ્ઞાન થયું, માટે ઈચ્છા તો કારણ ખરી કે નહીં કે એ પણ નહીં, પૂર્વ પર્યાય પણ ખરેખર કારણ નથી. એને કારણ ક્યારેક કહો તો એ ઉપચારથી એને નિમિત્ત ગણીને, પૂર્વ પર્યાયને નિમિત્ત ગણીને કારણ કહેવામાં આવે છે, પણ ઉપાદાન તો તે કાળનો પુરુષાર્થ છે,
પૂર્વ પર્યાય નહીં.
એ વિષય જરા એવો છે કે તે કાળનો પુરુષાર્થ જ કોઈ અલૌકિક રીતે કામ કરતો હોય છે. જયારે જીવને સ્વરૂપ જ્ઞાન થાય છે એ પહેલાની ક્ષણમાં એ સ્વરૂપ સન્મુખ હોય છે, એવી સ્વરૂપ સન્મુખની પરિણતિ થઈ ગઈ તે કારણ અને એને સ્વરૂપ જ્ઞાન થયું તે કાર્ય એ પણ વ્યવહારથી વાત છે, નિમિત્તની પ્રધાનતાથી વાત છે, ખરેખર એમ નથી. કેમ કે બંને પર્યાય સ્વતંત્ર છે અને પહેલી પર્યાય અને બીજી પર્યાયમાં પુરુષાર્થની ગતિમાં બહુ મોટો ફેર છે. પહેલી આગળની પર્યાયની અલ્પતા એટલી બધી છે અને પાછળની પર્યાયની પરિસ્થિતિ એટલી આખી જુદી છે કે એને કાર્ય કારણ થોડોક સુમેળ જઈને કહેવું હોય તો ઉપચાર કરો, આરોપ કરો, પણ વાસ્તવિકતા એમાં નથી, એ પરમાર્થ એવી સ્થિતિ નથી. કેમ કે આગળની પર્યાયમાં તો જે રાગનો અંશ છે એમાં એકત્વ બુદ્ધિનો મિથ્યાત છે, મિથ્યાત કારણ ને સમ્યક કાર્ય એમ કહી શકાશે. કોઈ પણ સમ્યક ને પ્રથમ પર્યાય પહેલા એની પૂર્વ પર્યાયમાં તો મિથ્યાત્વ છે, તો મિથ્યાત્વ કારણ અને સમ્યક કાર્ય મેળ નહીં થાય, પણ ત્યાં જે સ્વરૂપ સન્મુખતા થઈ એનો મેળ જોઈને આરોપ કરવામાં આવે છે કે સમ્યક સન્મુખની દશા કારણ છે અને સમ્યક દર્શન કાર્ય છે. પણ એ માત્ર કહેવા માત્ર છે. સમ્યક દર્શનનો પુરુષાર્થ એ સમ્યક્ત્વ સન્મુખમાં નથી, અને સમ્યક્ત્વ સન્મુખમાં છે એના કરતા સમ્યક દર્શનનો પુરુષાર્થ એક જુદા સ્તરનો છે, જુદી કક્ષાનો છે. એમ જોઈને એમ કહેવાય છે કે આ કાર્ય તે કાળે બિલકુલ સ્વતંત્ર થયું છે. એ અનુભવ કરનાર જીવ એ તે કાળને સ્વતંત્રતાને અનુભવથી સમજીને કહે છે કે તે કાળે જે કાર્ય થયું એ બિલકુલ સ્વતંત્ર થયું, તે સ્વરૂપના આત્માના આધારે થયું, પૂર્વ પર્યાયના આધારે થયું. પુરુષાર્થ કરે છે એટલે તું પૂર્વ પર્યાય નો આધાર લેતો નહીં, કોઈ પર્યાય નો આધાર પકડીશ નહીં. આધાર ત્રિકાળી ધ્રુવ નો, ધ્રુવ ના આશ્રય થી કાર્ય થાય છે તે સમ્યક છે, કે તારો આત્મ કાર્ય છે. અને ધ્રુવ ના આશ્રય વિના નું કોઈ પણ પર્યાય ના આશ્રય આધારે કે મુખ્યતા એ કાર્ય સારું યોગ્ય થવાનું જ નથી. પછી પ્રશ્ન ક્યાં છે? જે થશે તે અયોગ્ય કાર્ય થશે. એટલે ઈચ્છા અને શાસ્ત્ર ના કારણે નથી, જ્ઞાન જ્ઞાન ના કારણે છે. ઈચ્છા રૂપી રાગ ના કારણે જ્ઞાન નથી, અને શાસ્ત્ર જે જળ પરમાણુ નો પિંડ છે એના કારણે પણ જ્ઞાન નથી. આવું અનેકાંત નું સ્વરૂપ છે, સ્વથી છે અને પરથી નથી, એવું અનેકાંત નું સ્વરૂપ છે. તે જીવોએ સાંભળ્યું નથી એટલે તેને એકાંત લાગે છે. જ્યાં નિમિત્તની પ્રધાનતાને દૂર કરવામાં આવે છે, નિમિત્તથી થતું નથી એમ કહેવાય છે, ત્યાં એને એમ લાગે છે કે આ તો એકાંત એકાંત, આ તો એકાંત નિશ્ચયની વાતો છે, એકાંત નિશ્ચયની વાતો છે. પણ એકાંત નિશ્ચય એટલે એકાંત સત્યની વાતો છે. વિકૃતિ આવે તો નિશ્ચય ભાસ કહેવાય, અવિકાર પરિણામ જોઈએ આ નિશ્ચયના ઉપદેશથી, નિશ્ચયના સ્વરૂપથી ગ્રહણ થાય તો તે યોગ્ય જ છે, તે સમ્યક છે અને તે આદરણીય છે, કરવા લાયક છે. પણ જીવોએ સાંભળ્યું નથી એટલે તેને એકાંત લાગે છે. પણ ખરું અનેકાંત જ આ છે, એકાંત તો નથી પણ ખરું અનેકાંત, આ ખરું અનેકાંત છે. શાસ્ત્રમાં જે અનેકાંતનું સ્વરૂપ કહ્યું છે તે આ પ્રકારે કહ્યું છે. લોકો જેને એકાંત કહે છે એમ નથી, ખરેખર અનેકાંતનું સ્વરૂપ છે. સ્વથી કાર્ય થાય, પોતાનું કાર્ય પોતાથી થાય અને પોતાનું કાર્ય પરથી ન થાય એ અનેકાંતની વાત છે. શાસ્ત્રમાં અનેકાંત આ પ્રકારે પ્રતિપાદિત કરેલું છે, એ અનેકાંતને એકાંત કહે છે. આવી વાત છે. જે એકાંતે મિથ્યા ભાવે પરણમી રહ્યા છે, પરથી કાર્ય થાય એવા મિથ્યા એકાંતમાં પડ્યા છે, એ એમ કહે છે કે આ તમારું સમ્યક એકાંત છે એ મિથ્યા એકાંત છે ને એમાં અનેકાંત નથી. જ્યાં અનેકાંત છે ત્યાં એ એકાંત નો આરોપ કરે છે. મિથ્યા એકાંતવાદીઓ સમ્યક અનેકાંત રૂપે પરિણમવા વાળા જીવ ઉપર મિથ્યા એકાંત નો આરોપ કરે છે. આવી ગડબડ છે, ઉલટી ગડબડ છે. પણ ખરું અનેકાંત જ આ છે અને તે વિતરાગતાનું કારણ છે. સ્વથી છે અને પરથી નથી એમ પર તરફથી ઉપયોગને હટાવવાનો અનેકાંતિક સિદ્ધાંત છે આ. અને આ સિદ્ધાંત છે એ પરથી ખસીને સ્વરૂપમાં વલણ કરાવીને વિતરાગતાને ઉત્પન્ન કરાવે છે. તેથી આને વિતરાગતાનું કારણ અનેકાંત છે, અમૃત છે એમ કહેવામાં આવ્યું છે. શાસ્ત્રમાં અનેકાંતને અમૃત કહ્યું છે. કેમ કે આત્મામાં જે આનંદ અમૃત છે એને અનુભવવામાં આ અનેકાંતનો સિદ્ધાંત કાર્યગત થાય છે. તેથી અનેકાંતને અમૃત કહેવામાં આવ્યું છે. અનેકાંતે અમૃત કહે છે. અનેકાંતમાં એટલે પરથી મારું કાર્ય થતું નથી, તેથી પરથી કાર્ય થવાના રાગને દ્વેષને અને મોહને ત્યાગવાનો આ સિદ્ધાંત અનુકૂળ છે, તેથી તેને વિતરાગતાનું કારણ કહેવામાં
આવે.
એવું કદી ન બને કે પરનિમિત્તથી પોતાનું કાર્ય થાય એવું માને ને એને વિતરાગતાનો અંશ ઉપજે. જગન્યમાં જગ્યા થોડામાં થોડો એવું કદી બની શકતો
નથી.
એમ છે
બરોબર. દેવાદિદેવ સિમંદર ભગવાનનો જય હો. પરમ કૃપાવતી કાળુ દેવનો જય હો. વિદ્રાગી જીવધાર.